ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಈಶ್ವರಮ್ಮ ಪಸಂದ್ ಕರಾಯಲಿ ಮಾತಾ ಪ್ರಕರಣ 9 ಆಶ್ಚರ್ಯೋನಿ ಪರಂಪರಾ. ಶಿರಡಿನಾ ಬಾಬಾ ಪಾಸೆ સાંત્વન શરણ શોધતા ભક્તો હવે સત્ય સાઈબાબાની આસપાસ આવી તેમની સેવા કરવા માટે આતુર હતા. તેઓ સમજતા હતા કે તેમણે એટલે કે શિરડીના બાબાએ ફરીથી માનવદેહ સીમોલ્લંઘન કરી અવતર્યા છે. રાજાઓ વિજયાદશમીના દિવસે સીમાનું ઉલ્લંઘન કરી પર્વની ઉજવતા તે જ પ્રમાણે આ રિવાજને જાણે અનુસર્યા ન હોય તેવી રીતે શિરડી બાબાએ 1918માં વિજયાદશમીને દિવસે દેહ ત્યાગ કર્યો હતો અને દુનિયાવી સીમા ઉલ્લંઘન કરી આ વાયકાને યથાર્થ બનાવી. સત્યસાઈ બાબા પાસે 4 પ્રકારના ભક્તો આવતા, જે ભગવાને પણ શ્રીમદ્ ગીતામાં આ પ્રમાણે વર્ણવ્યા છે. આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. દેશના ખૂણે ખૂણામાંથી તેમના ભક્તો આવતા. ઈશ્વરમાં આ રહસ્યની અસર તળે કે જેના લીધે પ્રેમ અને માનની આ લાગણી ઊભી થઈ હતી તેનાથી ડઘાઈ ગયા. માયાનું જે પાત્ર તેણીએ ભજવવાનું હતું તેની ઉપર સત્યવાળાએ પોતાનું વલણ ચાલુ રાખ્યું. તેઓ તેમને હવે અમ્મા કહેતા ન હતા અને તેમની વાત આવે ત્યારે ઠંડા દૂરત્વ દાખનાર ગૃહમ અમાયઈ શબ્દ એટલે કે ગૃહની પુત્રી એવો ઉપયોગમાં લેતા. આ શબ્દ પ્રયોગ ઉંમરલાયક દ્વારા નાના બાળકો માટે કરે છે. ગૃહમ શબ્દના ઉપયોગથી તેને થોડી હળવાશ થઈ, કારણ કે તેનો અર્થ એ થતો કે તે ઘરની વ્યક્તિ છે, રસ્તા પર રઝળતી નહીં. સ્વામી જણાવે છે કે તેઓને અંશરૂપે જાણવા માટે પણ સ્મૃતિઓની જાણકારી ઘણી જરૂરી છે. કૃષ્ણાવતાર શ્રી વિષ્ણુ ભગવાને આકાશવાણી દ્વારા જાહેર કર્યો હતો તેમ શ્રીમદ્ ભાગવતમાં માહિતી છે. હું વસુદેવના ગૃહે જન્મ લઈશ. આમ પિતા ગૃહમ અબાયો હતા અને માતા ગૃહમ અબાયઈ હતા. એ ન ભૂલી શકાય તેવા દિવસે સત્ય તેણીને અંધારા ઓરડામાં લઈ ગયા અને નૈઋત્ય ખૂણે આવેલી ઝળકતી મસ્જિદ બતાવી જ્યાં સાદડી પર શિરડી બાબા બેઠા હતા. સદનસીબે સત્યસાઈ બાબાએ પહેરવેશમાં આ શિરડીના ફકીરની નકલ કરી ન હતી, કારણ કે તે બાબા આંસુવાળું વદન અને સાંધા એટલે કે સાંધાવાળા કે ફાટેલા કપડાની તરફદારી કરતા હતા. સ્વામી શબ્દ સાથે અનુસંધાન સાધતા ઈશ્વરમ્માને કેટલોય સમય નીકળી ગયો. તેણીએ આ શબ્દ સૌ પ્રથમ કુપ્પામાંથી આવતી સ્ત્રી ભક્તોના મુખે સાંભળ્યો અને તેણીને બાબા કરતાં વધુ સારો લાગ્યો. બાબા સંબોધનથી સત્ય પહોંચી ન શકાય તેવા દૂર લાગતા હતા, પણ સ્વામીથી સત્ય નજીક લાગવા માંડ્યા. છેવટે ઈશ્વરમાં આ ભક્તોના ટોળામાં ભળી ગયા, જે તેણીના પુત્રને સ્વામી એટલે કે માલિક કહીને પોકારતા હતા. શબ્દ ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા તેમ વધુ ને વધુ તેમને મીઠો લાગવા માંડ્યો. સત્ય પર વૈચારિક પ્રતિભા ધરાવતા પંડિતોની આતુરતા ભરવી પ્રશ્નાવલીઓની ઝડી વરસવા માંડી અને દરેક વખતે ઈશ્વરમાં ભગવાનને પ્રાર્થના કરતા કે સત્યની પ્રશ્નોત્તરી સફળ બને. તેમાંના ઘણા વિદ્વાન હતા જેમના પ્રશ્નો મુખ્યત્વે ચુનૌતી ભર્યા અને પરીક્ષાપૂર્ણ રહેતા. ઉર્વાકોંડાના શાસ્ત્રી જેઓ ભારતીય તત્વજ્ઞાનના જ્ઞાતા હતા તેમણે જણાવ્યું કે સત્ય ગયા જન્મમાં પ્રખરતા રહ્યા હોવા જોઈએ. આમ હોવા છતાં પણ ઈશ્વરમાંને લાગતું કે તેમની પ્રાર્થના સત્યને તેમનું પાત્ર ભજવવામાં મદદરૂપ થશે. યાત્રાળુઓ તેણીને ફરિયાદ કરતા કે બુક્કાપટ્ટનમથી બસમાં બેસતી વેળાએ લોકો તેમની ટીકા કરતા અને પાછા ફરવા જણાવતા. તેઓ જણાવતા કે બાબા ખુલ્લા પડી ગયા છે, તેમની પાસે દર્શન કરવા જવાલાયક શક્તિઓ રહી નથી, તેઓ દર્શન આપતા નથી. પેનુકોંડા અને ધર્માવરમમાં આવી બધી અફવાઓ ચાલતી હતી કે સત્યમાં સાંઈબાબાનો તબક્કો લાંબો નથી ચાલવાનો અને તે વિદ્યા બાદ રાજુ કુટુંબના પુત્ર તરીકે પણ તે નિરાશાજનક રહેશે. સ્વાભાવિક રીતે જ તેણી વધુ ભારપૂર્વક ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે તેના પુત્રની સિદ્ધિઓ અને ચમત્કારો વર્ષો સુધી ટકી રહે. એક દિવસ બપોરના સમયે પગ વિનાના દિગંબર સંન્યાસી જેમની ઉંમર લગભગ 65 વર્ષની હતી તેમને મંદિરના અંદરના રૂમમાં લાવવામાં આવ્યા. વૃદ્ધ સંન્યાસી મૌની સાધુ હતા, પરંતુ તેમના શિષ્યોએ આગ્રહ કર્યો કે તરુણ બાબાએ વૃદ્ધ ગુરુના પગ પકડી આશીર્વાદ માંગવા જોઈએ. આશરે 30 વ્યક્તિઓ બાબાની વર્તણૂક આતુરતાથી નિરખી રહી હતી. સ્વામીએ પોતાનો રૂમાલ તેમની ઉપર નાખ્યો જેથી તેઓ તેમનું તન ઢાંકી શકે. ઈશ્વર મને આંચકો લાગ્યો, તેમને બીકથી ધ્રુજારી થઈ ગઈ. વૃદ્ધ સંન્યાસીના શિષ્યો હવે શું કરશે, શું ન કરશે? પરંતુ બાબા મૃદુ ધીમા અવાજે જણાવ્યું, મૌન વ્રતની પ્રતિજ્ઞા બોલવાની ખાસ જરૂર હોય ત્યારે તેમ કરવા માટે પરવાનગી આપે છે. મૌન મનનું, હૃદયનું, આત્માનું હોઈ શકે, જીવાનું નહીં. તમે કોઈના લાભાથી અવાય તેવી સ્થિતિમાં હો તો ક્યાંક એક જ સ્થળે રહેવું પડે. તમારું વજન અન્ય ચાર પર શા માટે નાખો છો? હું તમારું વજન એટલે કે જવાબદારી ઉઠાવીશ. હું તમને ખવડાવીશ, તમને કપડાં પહેરાવીશ અને તમે જ્યાં જશો ત્યાં આશ્રય આપીશ. હું આ કામ માટે તો આવ્યો છું જેના કારણે તમને માર્ગદર્શન મળે અને તમે તમારા નિયત મુકાવે એટલે કે શાશ્વત મુક્તિ તરફ પ્રયાણ કરી શકો. સૌના આશ્ચર્ય વચ્ચે શિષ્યએ ગુરુની પાલખી ઉપાડી. હવે જેઓ રૂમાલમાં ઢંકાયેલા હતા ચૂપચાપ ચાલવા માંડ્યો. મંદિરમાં હાજર સૌ ચૂપચાપ હતા. ઈશ્વરમમાં ગભરાયા કે મૌની ગુરુ અભિશાપ આપી બદલો તો ન લઈને. તેથી તેમણે શિવ મંદિરમાં પૂજાની બાધા આખડી માની. ધીરે ધીરે ઈશ્વરમમાની મંદિરની મુલાકાતો વધતી ચાલી. તે મુખ્ય ખંડમાં લાંબો સમય સ્વામીને નિરખતા બેસી રહેતા. તેમના પ્રેમના વધતા જતા વિસ્તારને તેઓ અહેસાસ કરતા હતા. ઈશ્વરમમાં ધીમે ધીમે બંધનોમાંથી મુક્ત થતા જતા હતા અને ભક્ત બન્યા. રાણી ચિંચોલી અને તેવી સુંદર મૈસૂર વગેરેની રાજકુંવરીઓએ દશેરાના તહેવાર નિમિત્તે ઝવેરાત આપ્યો. કલાકોની રગજગ બાદ સ્વામીએ તે પહેરવાનું સ્વીકાર્યું. તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રની સ્ત્રી ભક્તો સ્વામીને નારંગી રંગના કિનારી ભરતવાળા જબ્બા, રેશમ ધોતી અને જરી ભરતના સ્લીપર પહેરાવી આનંદિત થયા. તેમની આંગળીઓ માટે હીરા માણેક, મોતી, નંગ, ઝવેરાત, નીલમ, પાનાથી જડિત મીટીઓ પણ લઈ આવ્યા. દશેરાને દિવસે પાલખીમાં બેસેલા પોતાના પુત્રને જોઈ ઈશ્વરમમાં મલકાતા રહ્યા. પાલખી મંદિરમાંથી દરરોજ રાત્રે 9 વાગે નીકળી ગામમાં યાત્રા સ્વરૂપે ફરતી. એ યાત્રાની શરૂઆત ઈશ્વરમમાં જોતા ગામમાં જઈને પણ ઘર પાસેથી નીકળતા રથને જોતા. રથની આગળ પાછળ ભજન મંડળીઓ, વિવિધ વાજિંત્રો વગાડનારા પણ રહેતા. મધરાત્રે યાત્રા પહોંચતી, દરેક ચકલા પર પધરામણી થતી. ગામની તમામ જાતિના તમામ વર્ગના લોકો ભેદભાવ ભૂલી રથની પધરામણી પોતાના ઘર પાસે કરાવતા, પૂજન કરતા, આરતી નૈવેદ્ય કરાવવા માટે આતુર હતા. દશેરાના દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે મોટી સવારી અને શમી પૂજા વિધિ પૈસાપાત્ર ભક્તોએ કરાવી. સારા પ્રસંગના કેન્દ્ર સરખા સ્વામીએ બહુરંગી યાત્રાના અંતે સામી વૃક્ષ પાસે જઈ ખરાબ તત્વોનો નાશ કરવાના પ્રતિકરૂપ બાણથી નિશાન તાક્યો અને વિજયી બની મંદિરે પરત ફર્યા. ઈશ્વરમ્માને ભીતરમાં જાહેર ખ્યાતિનો ડર લાગવા માંડ્યો, તેમ છતાં પણ આંતરિક આનંદ અનુભવાયો. તેમણે જોયું કે સત્યસાઈને ઘણા માનપૂર્વક બધાએ વધાવ્યા. સુબમ્મા માતાના ઘર પાસે બાંધેલ મંદિર હવે નાનું પડવા લાગ્યું. સ્વામીએ બીજા ત્રિપક્ષી તરીકે ભાખીને દક્ષિણ દિશાની જમીન તરફ મંદિર વિસ્તારવાનું નક્કી કર્યું. ઓમ શ્રી સાંઈરામ.